તારીખ 26/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 83 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 25.
સ્પેશિયલ ડિમાન્ડ છે પેટ્રોલ પત્રોની,
બરોબર.
અમે થોડા દિવસ છીએ, પ્રખર વિદ્વાન શ્રી મનસુખરામ સુરીરામ ત્રિપાઠી, જે કૃપાળુ દેવને લગભગ ઉંમરના હતા, એ પણ યુવાન હોય. બંનેને સારો મેલ હતો, અથવા વિદાંતી હોવા છતાં પણ એમનું વર્ણન કંઈક આત્મહિત બાજુનું દેખાવાથી રૂપાળુદેવનો પત્ર વ્યવહાર એમની સાથે ચાલ્યો છે. જો કે આ પત્ર અપૂર્ણ મેળ છે, તો પણ જિજ્ઞાસુ જીવને, મોક્ષુ જીવને એમાંથી સારું એવું મળે એમ છે, એવો પત્ર છે. પત્રે કુશળતા છે, આપના તરફની ઈચ્છું છું, આપના તરફની કુશળતા ઈચ્છું છું. કુશળતા અત્યાર છે. આજે આપનું જિજ્ઞાસુ પત્ર મળ્યું, જિજ્ઞાસાથી કોઈ વાત પૂછાવી છે. બહુ ખ્યાતિપાત્ર વિદ્વાન પણ કૃપાળુદેવને જિજ્ઞાસાથી કેટલીક વાતો પૂછતા. આજે આપનો જિજ્ઞાસુ પત્ર મળ્યો, તે જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ, તે પત્રના ઉત્તર બદલ નથી લખ્યો, જિજ્ઞાસુ પત્રના ઉત્તર બદલ જે પત્ર મોકલવું જોઈએ પ્રત્યુત્તરમાં, તે પત્ર આ છે. નીચે પ્રમાણે આ છે, એટલે નીચે પ્રમાણે છે. બહુ વ્યવસ્થિત રીતે લખેલો પત્ર છે. આ પત્રમાં ગ્રહસ્થાશ્રમ સંબંધી મારા કેટલાક વિચારો આપને સમીપ મૂકું છું. પોતે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરી લીધો છે, આધ્યાત્મિક પુરુષ હોવા છતાં અને યુવાનીની શરૂઆતમાં પણ અસાધારણ વૈરાગ્ય હોવા છતાં પણ એમણે 2-1 વર્ષ પહેલા લગ્ન કરેલું છે રૂપાળુદેવ. તો એ સંબંધીના વિચારો શું? જ્યારે આ માર્ગ આત્મહિતનો છે અથવા સ્વરૂપનો એકત્વ સાધવાનો છે, પરથી ભિન્નત્વ સાધવાનો માર્ગ છે, તો પછી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો એ સંબંધી કેવા વિચારો હતા અને પ્રવેશ કર્યો હતો, એ આમાંથી જોવા મળે છે. એ વિચારો મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે કે કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન વલણ થાય. એ પણ લગભગ એ ઉંમરના હતા, એટલે એમ લખે છે, આગળ આમાં લખે છે, પછી પાછળ લખે છે કે હું તમારી બે વર્ષ પહેલા એમ કે પ્રવેશ કર્યો છે, કેમ લખે આ પત્ર આસપાસમાં લખેલો છે. એ મૂકવાનો હેતુ માત્ર એટલો જ છે, એટલે એ સરખી ઉંમરના હોવાથી એને લાગુ પડે છે એમ કેવું છે. મારા વિચારો તમને પણ લાગુ પડે એવા, અથવા તમારા વર્તમાન પ્રયોજનમાં ઉપકારી થાય એવા પ્રકારના છે, એટલે એ વિચારો મૂકવાનો હેતુ માત્ર એટલો છે કે કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન વરણ થાય. હવે આ પત્રની અંદર ક્રમનો વિષય ચાલ્યો છે. આપણે જે વિષય વારંવાર લઈએ છીએ કે આ એક બહુ મોટો કાર્યક્રમ છે, આખો સંસાર છોડીને સિદ્ધ પદ હાંસલ કરવાનો છે. જે સિદ્ધ પદ પ્રગટ કરવાનું છે, મેળવવાનું છે, એ કોઈ સાધારણ કાર્ય નથી. જગતના જેટલા પણ કોઈ કાર્યો છે તેના કરતા વિશિષ્ટ પ્રકારનું, ઉત્તમ પ્રકારનું અને વિશેષ મહત્વ દેવા યોગ્ય એવું કાર્ય છે, અથવા આ એક એવું કાર્ય છે કે એથી વિશેષ મહત્વ કોઈ પણ જગતના કાર્યને દેવા યોગ્ય નથી. અને એટલા માટે તો છ ખંડના ધણીએ પણ છ ખંડનો વહીવટ એક વાર મૂકી દીધો. એ કઈ નાનું કામ નહોતું, છતાં એ મૂકી દીધો, કેમ કે આ કામનું મહત્વ વિશેષ છે. જો કામ આવડું મોટું હોય તો એ કામ કરવાના ક્રમની કોઈ વ્યવસ્થા હોવી ઘટે છે. શું ગમે તેમ પોતાની મરજી મુજબ ચાલે એવું આમાં નથી ચાલતું કે ચાલો આપણે આપણને ઠીક પડે એ કર્યા કરો. શું પૈસા વાળા હોય અને ઉદાર મનોવૃત્તિ હોય તો દાન દીધા કરે, શરીર સારું હોય તો વ્રત ઉપવાસ આદિ તપશ્ચર્યા આદિ કર્યા કરે, ક્ષોભસમ વધારે મંદ મન તન મન ને ધન કે છે મન એટલે ક્ષોભસમ, ક્ષોભસમ વધારે હોય તો શાસ્ત્ર ના શાસ્ત્ર ઉથલાવી નાખે, ગૌ વાંચ્યા જ કરે ને હાંભ્યા જ કરે. એવી જે મનમચન કાયાની પ્રવૃત્તિ, અથવા તન મન ધન થી જે કઈ પ્રવૃત્તિ કરે એ મનમાં ને કરે એવું આમાં ચાલતું નથી. એનો કોઈ નિશ્ચિત ક્રમ છે, એ ક્રમ બાજુ ધ્યાન જોવું જોઈએ એમ અહીંયા કહેવું છે. બરાબર, કયા ક્રમથી શરૂઆત થાય અને કેવી રીતે ક્રમશઃ આગળ વધાય, નહીતર શક્તિ ને સમય બધો અપવ્યય થશે, વેડફાઈ જશે. અપવ્યય થશે એટલે વેડફાઈ જશે. જેમ શીરામાં ત્રણેય માળા નાખીને ચૂલે ચડાવી દે ત્રણેય બગડે એવી રીતે ધ્યાન ખેંચ્યું છે. વિદ્વાન હોવાથી કાર્યના ક્રમ ઉપર ધ્યાન ખેંચ્યું છે. કોઈ પણ પ્રકારના ઉત્તમ ક્રમમાં આપનું જીવન વરણ થાય અને તે ક્રમ જ્યારથી આરંભવો જોઈએ, જેવો કાર્ય આરંભવું જોઈએ એમ ન કીધો, તે ક્રમ જ્યારથી આરંભ કરવો જોઈએ, શરૂઆત કરવો જોઈએ, તે કાળ હમણાં જ આપની પાસે આરંભાયો છે. હમણાં જ એ કાળ એટલે તમે શરૂઆતમાં છો, આ માર્ગમાં આવા પ્રવેશ કરવાના જિજ્ઞાસુ છો સત્સંગ માર્ગની અંદર, એટલે તે ક્રમ જણાવવા ઉચિત સમય છે. માટે એ ક્રમ તમે જણાવો એ બરાબર સમયસર આભાર મૂકું છું તમારી પાસે. તેમ જણાવેલા ક્રમના વિચારો ઘણા સંસ્કારી હોઈને પત્ર માટે નીકળ્યા છે અને એ ક્રમના વિચારો સંસ્કારી એટલે શું, સંસ્કાર પૂર્વક કરાયેલા હોવાથી વિચારોને સાંસ્કારિક કહેવામાં આવે છે. વિશેષ શું કહેવું છે એમ, કે આ કોઈ ગ્રંથ વાંચીને મેં નક્કી કર્યું છે એમ નથી.
બરોબર,
કે મારા ગુરુએ મને આ ક્રમ સમજાવ્યો તો એ હવે હું તમને કહું છું એમ પણ નથી. એ ક્રમના સંસ્કાર મારા જીવન ઉપર છે. એવા ક્રમના સંસ્કાર મારા જીવન ઉપર છે અને એ સાંસ્કારિક વિચારોને હું રજૂ કરું છું. કોઈની સાંભળેલી વાત, સમજેલી વાત, વાંચેલી વાત, ધારણા કરેલી, યાદ કરેલી વાત, શીખેલી વાત શીખડાવું છું એમ નથી કહેતા. એક એક વાતને મૂકવાની પદ્ધતિ કેવી છે, સામાન્ય માણસ આ રીતે ન લખી શકે કે આ વિચાર હું રજૂ કરું છું એ સંસ્કારિક વિચારો છે. સાંસ્કારિક શું? સંસ્કારિક ને પણ સાંસ્કારિક હોય ને પત્ર માટે નીકળ્યા છે. મારા જીવનમાં તો એના સંસ્કાર પડ્યા છે, એ હવે પત્ર માટે તમારી સામે નીકળ્યા છે, બહાર આવ્યા છે. આપને તેમજ કોઈ પણ આત્મોન્નતિ અથવા પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને તે ખચિત વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે. બીજાને લીધા, મનસુખરામભાઈ સિવાય બીજાને પણ આમાં આવે લીધા કે આપને પણ એ ઉપકારી થશે અને કોઈ પણ જીવ પોતાના આત્માની ઉન્નતિને ઈચ્છતો હશે, આત્માની ઉન્નતિને અથવા આત્માની ઉન્નતિના પ્રશસ્ત ક્રમને, ઉન્નતિને અને ક્રમપૂર્વક ઉન્નતિને ઈચ્છતો હશે. ક્રમનો અર્થ શું છે? સુવ્યવસ્થિતપણે સારી રીતે વ્યવસ્થિત કામ કરવું એમ કે છે. એમને ઉભાંગડે કામ ન કરવું, બહુ મહાન કાર્ય છે, બહુ મોટું કાર્ય છે અને એ કાર્યમાં કોઈ સુવ્યવસ્થા હોવી ઘટે છે તો સુવ્યવસ્થિત રીતે આ કાર્ય થાય છે. જૈન દર્શન ના તત્વજ્ઞાન નો અભ્યાસ કરે એને આ વાત સિદ્ધિ પહેલા ધ્યાનમાં આવેલી છે. બહુ વ્યવસ્થિત પ્રતિપાદન છે તત્વનું અને આત્મહિતનું જે પ્રતિપાદન છે એ એકદમ એટલું બધું વ્યવસ્થિત છે કે જૈન સાહિત્ય સિવાયના જગતના તમામ ધર્મોના સાહિત્યમાં એ જાતની સુવ્યવસ્થા ક્યાંય જોવામાં આવતી અને કોઈની સરખામણી કોઈની સાથે કરી શકીએ કે ભાઈ બીજામાં થોડુંક ઓછું છે ને આમાં થોડુંક વધારે છે એવું પણ નથી. એટલો બધો ફરક છે. એનું કારણ એ છે કે અહીંયા આત્મહિતનો બોધ છે. જૈન દર્શનમાં જે આત્મહિતનો બોધ છે એનો પાયો વિજ્ઞાન છે, વસ્તુ વિજ્ઞાન છે. એનો પાયો વસ્તુ વિજ્ઞાન છે. પદાર્થનું જે વિજ્ઞાન છે એના આધારે પદાર્થ પોતે સ્વયં બોધ સ્વરૂપ હોવાથી પદાર્થ વિજ્ઞાન જે આત્મહિતના લક્ષ્ય સમજે એને આત્મહિત થયા વિના અન્ય લક્ષ્ય સમજે તો પદાર્થ વિજ્ઞાન કદાચ સમજાય પણ આત્મહિત ન થાય. એટલી શરત છે કે આત્મહિતના લક્ષ્ય સમજવું જોઈએ. ફરીને આપને તેમજ કોઈ પણ આત્મ ઉન્નતિ ઈચ્છનારને અથવા આત્મ ઉન્નતિના પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને, બે વાત લેવી, આત્મ ઉન્નતિના ઈચ્છનારને અને આત્મ ઉન્નતિના પ્રશસ્ત ક્રમને ઈચ્છનારને. પ્રશસ્ત એટલે આત્મ કલ્યાણકારક એવો જે ક્રમ, તેને ખચિત એટલે ચોક્કસપણે. ખચિત નો અર્થ થાય છે ચોક્કસપણે. તમારે હિન્દીમાં ખચિત શબ્દ નહીં હોય, ખચિત એટલે ચોક્કસપણે વધારે ઉપયોગી થઈ પડશે એમ માન્યતા છે. એમ મારું માનવું છે કે નક્કી તમને ચોક્કસ ઉપયોગી થઈ પડશે. તમને અત્યારે ઉપયોગી થઈ પડશે અને જે જીવો આત્મહિતના ઈચ્છતા હશે વધારે વધારે ઉપયોગી થઈ પડશે એમ માનીને મારા ગ્રસ્તાશ્રમ સંબંધીના વિચારો અહીંયા પ્રસ્તુત કરું છું. તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા જઈએ તો ત્યાં નેપથ્યમાંથી એવો ધ્વનિ જ નીકળશે કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કેમ એટલે શા માટે આવ્યા છો, તમારી સમીપ આજુબાજુમાં આ સગળું શું છે, તમને તમારી પ્રતીતિ છે, ખાતરી છે, કઈ જાતની તમે, કઈ જાતની એટલે ખાતરીમાં કઈ જાતની, તમે વિનાશી છો, તમે અવિનાશી છો કે તમે કોઈ ત્રિરાશી છો, એટલે વિનાશી અને અવિનાશી એની એવા એને ત્રિરાશી કીધા છે. કઈ પદ્ધતિ લખવાની? એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. શું સૂચવે છે આટલી વાત? શું બતાવે છે? કોઈ પણ જીવો ગમે તે સંપ્રદાયમાં એનો જન્મ હોય એની સાથે વાંધો નથી, જૈન હો અજૈન હો કોઈ પણ હો, જો એ આત્મકલ્યાણ અર્થે તત્વજ્ઞાનની ઊંડી ગુફામાં જવા માગે, ઊંડો ઉતરવા માગે, તો એના અંતરમાંથી અવાજ ઉઠશે, પ્રશ્નો ઉઠશે પહેલા, ને પછી એટલે એના આત્મામાંથી, અંતરાત્મામાંથી પ્રશ્નો ઉઠશે. કેવા પ્રશ્નો ઉઠશે? કે હું કોણ છું, તમે કોણ છો, એટલે પોતે કોણ છે, ખરેખર હું કોણ છું, મને લોકો ઓળખે છે એવો હું ખરેખર છું કે હું કોઈ બીજો છું, મને જે રીતે ઓળખવામાં આવે છે એવું જ ખરું મારું સ્વરૂપ છે કે મારું સ્વરૂપ કોઈ બીજું છે અને હું ઓળખાવું છું કોઈ બીજી રીતે, ખરેખર છો? હું ખરેખર કોણ છું એમ, તમે કોણ છો એમાં હું ખરેખર કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારાનું, એને 15મા વર્ષે કાવ્ય લખ્યું છે એ વિચારધારા અહીંયા મૂકી છે. ક્યાંથી આવ્યો છું હું? મનુષ્ય થયો પણ ખરેખર કોણ, અને આવ્યો ક્યાંથી? કેમ કે બીજા પ્રાણીઓ પણ પ્રત્યક્ષ નજર સમક્ષ જોવામાં આવે છે, ગાય બળદ કૂતરા ભેંસ નાના મોટા અનેક પ્રાણીઓ જોવામાં આવે છે, એ જીવો એવા કેમ અને હું આવો કેમ? ક્યાંથી આવ્યો હું? કેમ કરતા મનુષ્ય થયો? ક્યાંથી આવ્યો એનો અર્થ કેમ કરતા હું મનુષ્ય થયો? કયા ક્ષેત્રે કયા પ્રકારના પરિણામો કરવાથી એ પરિણામોના કારણના કાર્ય રૂપે હું મનુષ્ય છું અને બીજા જેવો મનુષ્ય નથી, પણ આવું કેમ, શા માટે? આ કારણ કાર્યનો પ્રશ્ન ઉઠે છે અંદરમાંથી. કેમ આવ્યા છો અહીંયા, શું કરવા આવ્યા છો, પેટ ભરવા આવ્યા છો એમ કે છે. એ તો કેવી રીતે ભરે છે? કુટુંબ પરિવારનું પેટ ભરવા આવ્યા છો તો ચકલી એના બચ્ચાને ખવડાવે છે, એક દાણો બે દાણા વીણી આવે ને ક્યાંક છે, એનો મોઢા મૂકે છે ને ચાકમાં ચાપ નાખે ને. કેમ આવ્યા છો, હું કરવા આવ્યા છો? ખાલી આ અનુકૂળતા ને પ્રતિકૂળતા, સગવડ ને અગવડ એનું ધ્યાન રાખવા જ આવ્યા છો કે કોઈ વિશિષ્ટ કામ માટે આવ્યા છો? આવ્યા છો શું કરવા આવ્યા છો? તમારી ફરજ શું છે અહીંયા આવવા માટે? તમારે સમીપ એટલે આજુબાજુના આ સંયોગો છે એ કેમ એવા છે, શું છે એટલે કેમ એવા છે, કોઈને કેવા પ્રકારના સંયોગ ને કેવા પ્રકારના સંયોગ એમ કેમ? એક હાંડવામાંથી ખીચડી ખાનાર એક માંદો પડે ને એક તંદુરસ્ત થાય, શું કારણ? આજુબાજુ આવું કેમ, શું કારણ છે? કોઈ અમીર ને કોઈ ગરીબ, આ બધું આજુબાજુ શું છે, કયા કારણે છે, શું છે, એટલે એવું શું કરવા, અથવા હું એ છું એટલું બધું કેમ નથી થતું, અને બધા ઈચ્છે એવું પણ કેમ બધું નથી થતું, આ બધું શું છે આજુબાજુ, આની વ્યવસ્થા શું, અથવા આવા પ્રશ્નોનું સમાધાન શું. આ તો મૂંઝવણ થાય એવી બધી વાત છે. શું અને મિથ્યાત્વ અવસ્થામાં જીવને ક્યાંય સમાધાન થતું નથી. સૌથી મોટું દુઃખ હોય તો મૂંઝવણ અને ટેન્શન નો છે. ઉકળાટ. બહારમાં બધી અનુકૂળતાઓ થયા પછી પણ અંતરતા છૂટતો નથી. બધા કરે અંતરમાં આત્મા હળગે છે. શું આગ લાગી હોય એવી રીતે એનો જે દાહ છે એ ચાલુ રહે છે, કારણ કે ક્યાંય સમાધાન થતો નથી. તમારી તમને પ્રતીતિ એટલે ખાતરી છે કે હું નાશ પામીશ કે હું નાશ નહીં પામું કે કઈ ત્રીજું થશે. વિનાશી છું, અવિનાશી છું કે ત્રિરાશી છું, બીજી કોઈ છે. આશી આશી લીધું છે ને, વિનાશી અવિનાશી પછી આશી ત્રિરાશી ત્રીજું કઈ છે. એવા અનેક પ્રશ્નો હૃદયમાં તે ધ્વનિથી પ્રવેશ કરશે. હૃદયમાં કહો, અંતરંગમાં કહો, અંતરથી ઉઠેલા પ્રશ્નો કહો કે હૃદયમાંથી ઉત્પન્ન થયેલા પ્રશ્નો કહો, એ સાદી ભાષા છે. હૃદય છે, નેપથ્ય છે, એ સાહિત્યની ભાષા છે, અધ્યાત્મના સાહિત્યની ભાષા. કહેવાનું તાત્પર્ય એ છે કે જે યથાર્થ જિજ્ઞાસુ છે એના અંતરાત્મામાંથી આ બધો પ્રશ્નો પહેલા ઉઠશે. આવા પ્રશ્નો ઉઠ્યા વગર રહેશે નહીં. અને જ્યાં સુધી એવા પ્રશ્નોનું સમાધાન નહીં થાય ત્યાં સુધી એને ક્યાંય ચેન પડશે નહીં. અને એવું ચેન એક વાર ન પડે તે જરૂરી છે. શું હા, તો એની વાય પૂરો લાગે, નહીતર મને ખબર છે એમ થઈ જાય. ચેન ન પડે ને ઉતારો એને શું લાગે, આ બધી તો મને ખબર છે, હું સમજુ છું, હું જાણું છું, આનું આમ છે, આનું આમ છે, આનું આમ છે. એનો ખરેખર પ્રવેશ યથાર્થ ક્રમ પૂર્વક થયો નથી. એમ થાય તો અને આવા અંતરાત્મામાંથી પ્રશ્નો ન ઉઠે તો એ જીવનો ક્રમ યથાર્થપણે શરૂ થયો નથી. પૂર્ણતાના લક્ષ પહેલા કેવી દશા હોય એની વાત લીધી. પૂર્ણતાના લક્ષ્ય તો ક્રમ વસ્તુ વાસ્તવિક શરૂઆતનો ક્રમ શરૂ થાય. મુમુક્ષુતાના પહેલું કદમ ત્યાંથી શરૂ થાય, પહેલું પગલું ત્યાં મૂકે વાસ્તવિક શરૂઆતમાં. પણ એ ન હોય તો શું હોય એના ક્રમ માલ્યો. ઠીક, આ બહુ સ્પષ્ટ લીધું. એ ન હોય તો શું હોય, ઠીક, એ પ્રશ્ન આવે છે. પૂર્ણતાનું લક્ષ્ય નથી થયું તો હવે શું હોય અમારે, આવા પ્રશ્નો ઉઠ્યા છે અંદરના આત્મામાંથી. આ પ્રશ્નો ઉઠવા ઉઠ્યા છે અને એનું યથાર્થ સમાધાન આત્મામાંથી ન મળે ત્યાં સુધી બેચેની થાય. પુસ્તકમાંથી મળવાની વાત નથી, અહીંયા પ્રવચન માંથી મળવાની વાત નથી. પ્રશ્ન પણ નેપથ્યમાંથી અને ઉત્તર પણ નેપથ્યમાંથી આવવો જોઈએ, એ યથાર્થ છે. આ કેવી લેવા દેવી વાત, હું તો શું છે કે તત્વજ્ઞાન નો અભ્યાસ તો કરે છે લોકો, પણ એકેડેમિક સ્ટાઇલથી કરે છે. શું યુનિવર્સિટીમાં ભણવા જાય, નિશાળમાં ભણવા જાય, એમ આપણે અહીંયા શિક્ષણ વર્ગમાં ભણવા જાય. આપણે શિક્ષણ વર્ગ ચાલે છે, ચાલે ધાર્મિક શિક્ષણ વર્ગમાં.
પ્રાથમિકમાં છે,
હા તો આપણે બધા એવો કાર્યક્રમ ચાલતા જ હોય છે, શિક્ષણ સંઘરમાં અમે વર્ષમાં બે વખત કરીએ, બીજો પણ ચાલતા હોય ક્લાસ, શિબિરો હોય ત્યાં પણ એના ક્લાસ થાય. તો એ કયા પ્રકારે એનો અભ્યાસ કરવો તો જ્ઞાનનો, શીખવાની દ્રષ્ટિએ શીખી લેવાના પદ્ધતિ અને શું મને આવડી ગયું, એમાં પરીક્ષા લેવાય, માર્ક મળે, એ બધું હોય ને, એ બધું એકેડેમિક સ્ટાઈલ છે આખી, એ યથાર્થ નથી. આ રીતે અંદરથી આવવું જોઈએ. પછી અંદરથી ના આવતું હોય એટલે કાંઈ ને કાંઈ પ્રચાર પ્રસારના નિમિત્તે ચાલતું હોય, એમાં કોઈ જીવ એવો હોય છે કે આ લાઈનમાં આ પ્રકારે આવે છે, બધા તો કઈ આવી શકે નહીં, બધા આવવાનો પ્રશ્ન પણ નથી. કોઈ જીવ એવી યોગ્યતા વાળા હોય તો અંદરમાંથી એને આવી, અંદરમાંથી આવે એ લાઈને ચડી જાય,
બરોબર.
બાકી તો રૂઢિગત પ્રમાણે જે ચાલતું હોય તે પ્રમાણે ચાલે. તાવો મેળવી લેવો, તાવો મેળવી લેવો એમ કે છે, તાવો મેળવી લેવો ટેલી કરવાની વાત છે કે પોતાને જે પ્રકારના પરિણામ થયા એમાં આવા થયા કે ન થયા. આ એક મહાપુરુષ છે જેમણે આ પ્રકારે પરિણામ ઉત્પન્ન થયેલા છે, પછી એ પોતે માર્ગ ઉપર, મોક્ષ માર્ગ ઉપર આવેલા છે, ભવ ભ્રમણને છૂટવાના ઉપાય મળી ગયો છે એમને, એ આ પ્રકારમાં હતા તો મને એવો પ્રકાર થયો કે ન થયો એ મેળવી લેવો. સર્ટિફિકેટ પોતાનું પોતે પોતાનું સર્ટિફિકેટ નક્કી કરી લે કે આપણે ફેલ છે કે પાસ છે, સીધી વાત છે. આવા અનેક પ્રશ્નો હૃદયમાં તિરિધ્વનિથી પ્રવેશ કરશે અને એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો, ઘેરાવવા ઘેરાયો, આવા પ્રશ્નો ચારે બાજુથી ઘેરો ખાયલો, કેટલાય પ્રશ્નો ઉઠવા મને આ છે શું, આ બધું દુનિયા હાલે છે કેવી રીતે, આમાં તકલીફ શું થાય છે, કે માણસ સાચું બોલે ને નુકસાન થાય અને ખોટું બોલે લાભ થાય, એને સમાધાન કેવી રીતે થાય, હે? અપ્રમાણિક પણે ધંધો કરે અને પૈસા વાળો થાય, કતલખાનું ચલાવે અને બંગલાને માતરું ફેરવે, ઠીક, અને પ્રમાણિકતાથી સાચી રીતે મર્યાદિત નફાથી નફો પણ વધારે ન લેવો એમ કે આટલા ટકા નફો લેવાની શાસ્ત્રમાં આજ્ઞા છે, શું 6.5% નફો લેવો કે 10% કે 12% કે 15% જે કઈ નથી, એને કઈ સગવડ મળે નહીં, એને પેરી ઉપર પગ ઘસે ને હાલવું પડે, એને તકલીફ પડે, તાક તડકો વીઠવા પડે, આ બધું છે શું, કેવી રીતે આ વ્યવસ્થા છે જગત ને સમાધાન થાય છે, આજુબાજુ આવું બધું આજુબાજુ કેમ છે, ચિત્ર વિચિત્ર આવું બધું કેમ છે, શું એવો અંદરથી પ્રશ્ન ઉઠે અને એનો સમાધાન ગોતે ત્યારે એને જિજ્ઞાસાની અંદર આત્મા ઘેરાઈ જાય. એક વખત તો એ બધા પ્રશ્નોથી આત્મા ઘેરાઈ જાય છે એમ કે છે, શું એક વાર એની ઊંઘ ને ખાવું પીવું બધું, શું ખાવા પીવામાં રસ પડે નહીં ને સૂવે ત્યારે ઊંઘ આવે નહીં, શું ઊંઘ આવે જ નહીં, પછી શું કરે, એ પ્રશ્નોથી જ્યાં આત્મા ઘેરાયો ત્યાં પછી બીજા વિચારોને બહુ જ થોડો અવકાશ રહેશે, પછી બીજા આડાવડા વિચારો નહીં આવે, આમ કરું ને તેમ કરું ને આ મેળવું ને આ ભોગવું ને આ કરી લઉં ને તે કરી લઉં ને એ બધા પછી વિચારો આવશે, બધા દાવ દામાં પડતા મૂકવા પડતા મુકાઈ જશે. શું એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, જો યદી એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એ જ વિચારોના વિવેકથી જે અવ્યાવાદ સુખની ઈચ્છા છે તેની પ્રાપ્તિ થાય છે, એ જ વિચારોના મનનથી અનંતકાળનું મુંજન ટળવાનું છે, તથાપિ તે સર્વને માટે નથી. બધાને એવું નથી બનતું એમ કે છે. આ તો તમે કોઈ એવી એવી યોગ્યતાવાળા છો એટલે આ વાત મૂકી છે તમારી પાસે, રજૂ કરું છું. આ વાત બધાને લાગવી પડશે, કેમ કે આમાં કોઈ કૃત્રિમતાથી કર્યું થતું નથી. જેમ કે તત્વજ્ઞાનના ક્લાસમાં તત્વજ્ઞાન શીખવાય છે એ વ્યવસ્થિત શાસ્ત્ર પદ્ધતિથી શીખવાય છે, છતાં બધાને અંદરમાંથી આ બધા પ્રશ્નો નથી ઉઠતા અને એ પહેલા જવાબ મળી જાય છે. પ્રશ્નો ઉઠે નહીં ને એ પહેલા જવાબ મળે તો હાલત બગડે કે ન બગડે, એ કયો છે? ભૂખ લાગ્યા વગર હેતકનું ખાઈ લઈએ, હેતકનો મતલબ બહુ જ્યાદા કાઠિયાવાડી ભાષા છે, શું ભૂખ લાગી ન હોય એટલે ખૂબ ખાઈ લઈએ, શું થાય? પેટ બગડે, બીજું કાંઈ ન થાય. એમ જિજ્ઞાસામાં આવ્યા વિના એને બધું સમજવાનું મળી જાય છે. થાય છે શું? તો પોતે જિજ્ઞાસામાં આવતો નથી અને એને બધું સમજવાનું મળી જાય છે, એને એ સમજણ પોતાને કામમાં આવતી નથી. એટલે ત્યાં પણ પ્રશ્નો કરવા છે. દરેક કોને કહેવાય, ગુણ કેનો કોને કહેવાય, પર્યાય કોને કહેવાય, જીવનું સ્વરૂપ શું, જળનું સ્વરૂપ શું, પ્રશ્નો ઉઠાવે છે. શું કરવા? જિજ્ઞાસા આવી ઘટે છે. જિજ્ઞાસા વગર કામ કરે. યદિ એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એટલે જો એ વિચારોથી જ છેવટે સિદ્ધિ છે, એ જ વિચારોના વિવેકથી જે અવ્યાવાદ સુખની ઈચ્છા છે, એ વિચારોમાં વિવેક પ્રાપ્ત થવાથી અવ્યાવાદ બાધા ન પહોંચે એવા સુખની પ્રાપ્તિ જો થાય છે, બધે જો લેવું, જો ઈચ્છા છે ને જો તેની પ્રાપ્તિ થાય છે, અને જો એ જ વિચારોના મનનથી અનંતકાળની મૂંઝવણ પણ ટળી જવાની છે, ટેન્શન, અનંતકાળનું ટેન્શન પણ
ટળી જાય,
છૂટી જવાનું છે. આમ છે તો પણ તે સર્વને માટે તેને અંદરથી પ્રશ્ન ઉઠે એના માટે છે. બીજાને આ બધી વાત લાગુ પડવાની નથી. એની સામે આવશે પુનિના ઉદયના યોગે, દેવગુરુ શાસ્ત્ર સામે આવશે ને બધું સમજ થશે, પણ એને કઈ લાગુ પડશે નહીં. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા તેને છેવટ સુધી પામનારા પાત્રોની ન્યૂનતા બહુ છે. જો આ આંકડા કાઢ્યા, સ્ટેટિસ્ટિક્સ. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા એટલે જીવોના પરિણામોની વાસ્તવિકતા જોવામાં આવે તો એ વાતને છેવટ સુધી પામે, અવ્યાવાદ સુખને છેવટે પામવાનો ને, તેને છેવટ સુધી પામે એવા પાત્રો એટલે યોગ્યતા વાળા જીવો, પાત્રતા વાળા જીવો, તેની ન્યૂનતા બહુ છે, ઘણા ઓછા છે. ન્યૂન એટલે ઓછા, બહુ ઓછા જીવો આવા હોય છે. કેટલા હજારોમાં લાખોમાં કોઈ એક નીકળે વિરલ જીવ, બાકી બધું રૂટીજો પ્રમાણે આયેલા કરે, સંપ્રદાયમાં હોય પ્રમાણે કાર્યક્રમ બધા ચાલ્યા કરે. કોક જીવ આમાંથી નીકળે છે. આ એક જગતના જીવોની વાસ્તવિકતા રહેલી છે. સંખ્યા અપેક્ષાએ દુર્લભ છે, કાર્ય કરવાની અપેક્ષાએ કાર્ય સુલભ અને સરળ છે, પણ સંખ્યા અપેક્ષાએ દુર્લભ છે. હવે એમાં આપણો નંબર લગાડી દેવો જોઈએ એમ કેવું છે. શું અંદરથી એમ આવવું જોઈએ પોતાના આત્મા માટે કે ઘણી સંખ્યા ભલે ઓછી હોય, લાખો કરોડોમાં, હજારો લાખોમાં નહીં, લાખો કરોડોમાં કોઈ જે સમય દર્શન પામતો હોય તો એમાં મારો નંબર હોવો જોઈએ. આ અંદર આવવું જોઈએ. હું બાકી રિઝર્વી ન ચાલે, મારો નંબર પહેલા આવવો જોઈએ, અહીંથી ઉપર આવવો જોઈએ. બીજું કઈ એમાં ગડબડ ચાલે એવું અંદરથી ફરકાર આવવો જોઈએ. ગુરુદેવ કહેતા આ એક એવી વાત છે, તીર્થંકરોના હૃદયની વાત ખુલ્લી મૂકી ગુરુદેવ આ કારણમાં. જો પાત્ર જીવ હોય તો એને સાંભળીને મોક્ષ ના ભણકારા આવ્યા વિના કહેતા સિંહ ગર્જના હતી ગુરુદેવ ની. આ સિંહ ગર્જના હતી તો કાંઈ જે લખે છે કે જંગલ ના સિંહ ની ગર્જના થાય તો લોકો ભયભીત થઈ જાય. આ સિંહ ની ગર્જના એવી છે, ગુરુદેવ સિંહ કહે છે, મૈત્રી બહુ સિંહ આપે છે. બધા સંપ્રદાય વિરુદ્ધ થઈ ગયા. માને પછી વાળા પેલા વિરુદ્ધ થયા, પછી પેલા પછી વાળા નો વાર આવ્યો, પછી અધિકંબરો નો વાર આવ્યો, બધા વિરુદ્ધ થઈ ગયા. ક્યાંય એમને લેવા કે નાની પીટી ને સત્ય ને જાય કે વાપ છે. શું કોઈ માને ન માને વસ્તુના સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ બદલાય
એવું.
ગર્જનાથી જીવો નિર્ભય થાય છે, ઓલા સિંહ ની ગર્જનાથી ભયભય થાય છે, આ સિંહ ની ગર્જનાથી નિર્ભય થશે.
ગુજરાતે પણ ન આપતો અને પોતાનો જે પોતાને મુક્તિ માટેનો પ્રયત્ન કરવો એ સ્વાર્થને કયા પ્રકારનો સ્વાર્થ
છે.
બીજાને ત્યાં સુધા આપવાની પોતાનું પહેલા જોયું, કંપનીને પોતાનો નંબર
લગાડ્યો.
સ્વાર્થ કયા પ્રકારનો સ્વાર્થ,
એને પારમાર્થિક સ્વાર્થ કહેવાય.
ઠીક, બીજી વાત સામે કરી શકે, બીજાને ચાન્સ ના આપવો એ ભાવ છે નહીં, પોતાનો ભાવ નથી.
બીજાને ચાન્સ આપવો કે ન આપવો એ પ્રશ્ન નથી, મારે તો મારું
કર્યું.
કોઈ જીવ એવા હોય કે ભાઈ મારે મોડું થાય વાંધો નહીં, પણ એ પામી જાય ને પેલા પામી જાય. બીજા પામે છે ને મારે ભલે મોડું થાય, સ્વાર્થ એવો છે કે બીજા પામે કે ન પામે, ભલે બધા પામો આપણને એનો વાંધો નથી, કઈ એ વાંધો નથી કે બીજા ન પામે, પણ બીજા પામે કે મારે તો પામવું છે. પૂરી જવા માંગતો નથી, કોઈ રહી જાવ તો રહી જાવ, ન રહી જાવ તો ન રહી જાવ, હું બીજું હું મારું બગાડીને કઈ કરવા માંગતો નથી. એવા જે સ્વાર્થી છે, મતલબી છે, એ કેવા સ્વાર્થી ગણવા એમ કોઈ છે પ્રશ્ન, એ છે એ સાચા સ્વાર્થી છે. કેવા
સાચા સ્વાર્થી?
સાચા સ્વાર્થી છે. અમસ્ત હોય કોઈ જીવ કોઈનું ભલું બુરું કરી શકતો, એ તો વસ્તુની મર્યાદામાં મર્યાદામાં, પછી કરવા નહીં કરવાનો ક્યાં પ્રશ્ન ઉભો થાય છે. પોતાનું કરી શકે છે ભલું કે બુરું, પોતાનું ભલું કરે એ સ્વાર્થી છે, એ સાચો સ્વાર્થી છે, એને એવા સ્વાર્થી થવા યોગ્ય છે, એમાં કઈ વાંધો નથી. એક સનાતન સંપ્રદાય જેવો છે કે કોઈ પણ જીવ આત્મકલ્યાણ ને પામતો હોય, એના કારણ ને પામતો હોય, કે એ કારણ ના કારણ ને પામતો હોય, તો એવું કારણ પ્રાપ્ત થવામાં પોતાની અનુમોદના જ હોય, એથી બીજો પ્રકાર કોઈ દિવસ હોય શકે એવા પ્રસાદ છે, એનું માગણીય છે. ઠીક, પણ કરી શકે કે ન કરી શકે, તો કરી ન શકે, અનુભવ કરી શકે, પામો બધા જીવો પામો. શું કે છે કે વાસ્તવિક દ્રષ્ટિથી જોતા તેને છેવટ સુધી પામનારા, સત્યનો છેડો લેનારા, તવીએ સુધી પહોંચનારા, છેવટ એટલે તવીએ પહોંચનારા એવા પાત્રોની ન્યૂનતા મળવું છે. તેવો પાત્ર કોઈક જ મળે, અને એવું કોઈ પાત્ર હોય તો એ પાત્રને અનુમોદના કરવી જોઈએ કે મારે પણ આવું થવું છે, અને કોઈ આવું હોય તો એ વિશેષપણે આદરને પાત્ર છે, એ વિશેષપણે વિશિષ્ટપણે આદરણીય છે. કાળ થઈ ગયો છે અત્યારે જીવોના પરિણામ ઘણા વિપરીત ચાલે છે. સંસારી જીવોના પરિણામ તો વિપરીત ચાલે છે, પણ ધર્મના ક્ષેત્રમાં રહેનારા કહેવાતા ધાર્મિક જીવોના પરિણામોમાં પણ વિચિત્રતાનો ભાર નથી. 1945 થયા, 2050 કાલે 1945 માં લખાયેલો પત્ર છે. બધા કાળે એમ જ છે. અત્યારે આ જરા વધારે પ્રમાણ છે. અત્યારે આ જરા જૈન ગ્રંથકાર નિંદક ઊંડાઓ સરસ્વતી જોરા ધ્યાનત જાણી ચૂપ રહીએ જગમેજીના થોડા ધ્યાનતરાયજી ઉપર લખ્યું છે કે જૈન આશય જૈન ગ્રંથ ના નિંદક થશે. ગાને પાણીમાં પધરાવી દો અને પધરાવો સોમ વ્યક્તિ છપાણું છે અને નાખી દો પાણીમાં દરિયામાં પધરાવી દો. અને પણ આ જૈન ગ્રંથ છે, જૈનાચાર્ય નું લખેલું છે. આ એક તો વિચાર કરો,
હિનવાણી
જાણી ચૂક રહીએ જગમે જીના જાણીને ચૂક થઈ દીધે ઊંડા સ્વરૂપીની કાળમાં એ ગ્રંથો ને પણ નિંદા કરનારા નીકળશે, એ ગ્રંથો ની પણ નિંદા કરનારા નીકળશે. એના ઉપરથી વિચાર આવ્યો જૈની જીન પ્રતિમા કે નિંદક ઊંડા સ્વરૂપીની જોડા, હિરેન્દ્ર પ્રતિમા અરવિંદ પ્રતિમા હોય, બાને ન જોઈએ, આ બાને ન જોઈએ, આ બાને ન જોઈએ, આ તો રિયંત ની પ્રતિમા છે, રિયંત મુદ્રા છે, ખલાસ થઈ ગઈ, ઠંડો થઈ જવો, મુદ્રા જોઈને જીવ
ઠંડો થઈ
જવો, ઉતરાકતા છે. જીવ નું એ
છે, ગુરુદેવ ની વાણી ગુરુદેવ ના ક્ષેત્રમાં નો વેચાણ
વેચાણ નો નહીં, એનો અનાદર થાય. ગુરુદેવ ની વાણી નો ગુરુદેવ ના ધામમાં અનાદર, એ બધું ઉલ્લાસ છે. કાળ બહુ ફરી ગયો છે, એ વસ્તુનો એટલે સત્યનો, સત્યને ગ્રહણ કરવાનો અધિરાય છે. અધિરાય છે એટલે ક્રમ છોડીને પોતાની મરજી પ્રમાણે સ્વચ્છંદતાથી, ઉતાવળથી અથવા અશૌચતાથી, એટલે કે અપ્રમાણિકપણે મલિન પરિણામોને સાથે રાખીને, સાધન ખોટા સાથે રાખીને, જેનું સાધન ખોટું એનું સાધ્ય કદી સાચું હોઈ શકે નહીં. અશૌચતાથી અંત લેવા જતા ઘેર નીકળે છે, મલિન પરિણામ. શૌચ, શૌચ એટલે પવિત્ર, અશૌચ એટલે મલિન. અપવિત્ર કહો કે મલિન કહો, દ્રષ્ટાંત તરીકે શું છે કે અનિતિથી પણ કાર્ય કરવું છે, નીતિ છોડીને પણ કાર્ય કરવું છે. અમારે સત્ય જોઈએ છે, ભલે અમારે નીતિ છોડવી પડે, માર્ગ નિર્દોષતાનો છે, સર્વાંગ નિર્દોષતાનો માર્ગ, પરિપૂર્ણ નિર્દોષતાનો જીન માર્ગ છે. કેમ કે જીનેશ્વર પોતે સર્વાંગ સંપૂર્ણ નિર્દોષ છે, એનો ઉપાય પણ એ જ છે. ચારે પડખા નિર્દોષ હોવા વ્યવહારમાં અને પરિણામોની અંદર, કાર્યક્રમની અંદર પણ ક્યાંય પણ મલિનતાની વાત ન હોવી જોઈએ. મલિન પરિણામથી સત્ય પવિત્ર વસ્તુ પ્રાપ્ત થતી નથી. એટલે તો રાગ વિતરાગતાને સાધતો નથી, શુભરાગ હોવા છતાં વિતરાગતાને નથી સાધતો, અશૌચતાથી એની પ્રાપ્તિ નથી જોતી. એ અશૌચ છે. આમ લઈએ તો વ્યવહારે બીજા પરિણામ લઈએ, પણ અહીંયા લઈએ તો રાગ થી વિતરાગતા નથી સચાતી, કેમ કે અશૌચ પરિણામ છે, મલિન પરિણામ. અધિરાયથી અથવા અશૌચતાથી 22મા વર્ષે આ બધો પત્ર લખ્યો છે. વિદ્વાન ને પત્ર લખ્યો છે ને, એટલે ભાષામાં થોડી વિદવત્તા આવે છે. જો શબ્દ વાપરવાનું એટલે યદી શબ્દ વાપરે છે, જુઓ યદ્યપી, યદી, તથાપિ. અંત લેવા જતા એ રીતે એના છેડે પહોંચવા જતા ઝેર નીકળે છે. ઠીક, કેવો શબ્દ પ્રયોગ કર્યો છે. બધી ગણબડ ખોટી થઈ ગઈ છે. આપણે ખોટી રીતે સાચી વસ્તુ મેળવવા જતા સાચી વસ્તુ હાથમાં પરિણામ શું આવશે કે જીવન નીકળી જશે, ઝેર નીકળશે. અને ભાગ્યહીન, અપાત્ર બંને લોક થી ભ્રષ્ટ થાય છે. જેનું હોનાર સારું નથી અને જેઓ પાત્રતામાં આવ્યા નથી એ આ લોક થી પણ ભ્રષ્ટ થાય છે અને પરલોક થી પણ આ જીવન પણ એનું વ્યર્થ જશે, આવતો આવતા ભવો પણ એના બગડી જશે. એટલા માટે અમુક સંતોને અપવાદરૂપ માની બાકીનાઓને તે ક્રમમાં આવવા તે ગુફાનું દર્શન ઘણા વખત સુધી દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે. એટલા માટે અમુક સંતોને અપવાદ રૂપ માનીને, અમુક સંતો એટલે શું, સંસ્કાર એટલે કોઈ બી સંતો આવ્યા છે એને ક્રમ પછી લાગુ પડતો. બરોબર, એ સંસ્કાર લઈને આવ્યા છે એને જરાક ક્યાંકથી નિમિત્ત મળશે ને ફરાક પકડી દેશે, નારકીમાં વેદનાના નિમિત્તે પકડશે. શાસ્ત્રમાં આત્મ સ્વભાવ પૂરી જાય છે. આગલા ભાવ કોને ખબર પડે? ચાલો કૃપાળુ દેવ છે, આગલા ભાવે શું કર્યું છે શું ખબર પડે? ગુરુદેવ નું તો સંતો કે જાતે સ્મરણ ને હિસાબે પ્રસિદ્ધ કર્યું કે ફતેહકુમાર ને ત્યાં અધ્યાત્મની ઘણી રુચિ હતી. તો અધ્યાત્મ તત્વની ઘણી રુચિ હોવાના કારણે અધ્યાત્મ તત્વ એવો આત્મા એના સંસ્કાર પડી ગયેલા, એ સંસ્કાર લઈને આવ્યા. પણ એ સમયસર મળતા રસ્તો આત્મા આવી ગયો. અમુક શબ્દોને બાદ રાખતા એમ કેવું પોતાને એવું છે, કોઈ ગુરુ મળ્યા નથી, પોતે કામ કરી લીધું છે. વિશિષ્ટ પ્રકારની યોગ્યતા છે કે એને માર્ગ ઉપર આવવું કઠિન નથી. એના માટે એ માર્ગ ઉપર સહેલાય છે, સુગમતાથી ગમે ત્યારે આવી જશે. એટલા માટે અમુક સંતોને અપવાદ રૂપ માની, બાકીનાઓને તે ક્રમમાં આવવા એટલે એને જિજ્ઞાસા આપવી જોઈએ ઉપરના પ્રશ્નોને, નેપથ્યમાંથી પ્રશ્નો ઉઠવા જોઈએ, એ ક્રમમાં આવવા અને તે ગુફાનું દર્શન કરવા, તત્વજ્ઞાનની ઊંડી ગુફાનું દર્શન કરવા. ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે, એને સત્સંગમાં ઘણા સારી રીતે રહેવું જોઈએ, સત્સંગ વિશેષપણે ઉપાસ હોવો જોઈએ. ઘણા લાંબા દીર્ઘ સમય પર્યંત સત્સંગની ઉપાસના કરવી આવશ્યક છે. બીજો શું આમાં રસ્તો બતાવ્યો? કોઈ જીવને એમ વિચાર આવે કે આ પ્રશ્નો મેળવવા જતા મારા જીવને આ પ્રશ્નો ઉત્પન્ન થયા નથી, તો હવે મારું શું? અથવા એ પ્રશ્નો ઉત્પન્ન થવા ઘટે એ પહેલા બધું જાણવાનું મળ્યું એટલે જિજ્ઞાસા ભરી ગઈ છે, બધી ખબર છે. જીવના ગુણ આટલા છે, ભૂતગળના ગુણ આટલા છે, ફલાણું આમ છે, ફલાણું આમ છે, શું પર્યાય આટલા પ્રકારની છે, અનુજીવી ગુણામ છે, વૃત્તિજીવી ગુણામ છે, બધું શીખવાનું તો મળે છે. જિજ્ઞાસા મરી ગઈ, બધી ખબર છે. ભૂતાત્મા આશ્રય સમય દર્શન થાય છે, વ્યવહાર જાણે તે જાણે તે કાળે જાણેલો પ્રયોજનમાં છે. અગિયારમી ગાથા બારમી ગાથા આવી ગઈ, શું સામાન્ય આવિર્ભાવથી આત્મા પ્રગટ થાય છે, વિશેષમાં તિરુભાવથી પ્રગટ થાય છે, બધું સમજ્યું. થિયરેટિકલ બધી સમજ આવી ગઈ, જિજ્ઞાસા કરી ગઈ, એને શું કરવું? આ એનો ઉત્તર આવે છે. એ ક્રમમાં ન આવ્યા હોય એને શું કરવું? એને તે તત્વજ્ઞાનની ગુફાના ઊંડાણનું દર્શન કરવા ઘણા વખત સુધી અભ્યાસની જરૂર છે, એટલે સત્સંગની જરૂર છે. એને સત્સંગ મારે કદાચ તે ગુફા દર્શનની તેની ઈચ્છા ન હોય તો પણ પોતાના આ ભવના સુખર્થે પણ જન્મા તથા ભુવાની વચ્ચેનો ભાગ પૂરી રીતે સારી રીતે સુખેથી ગાળવા માટે પણ એ અભ્યાસની ખચિત જરૂર. શું કહેતો આમાં? કે કદાચ એ ગુફાના ઊંડાણમાં જવાની ઈચ્છા ન હોય, ભાઈ આપણે ઊંડા ઉતરવું આપણું કામ નથી. કાલે ગોપાલ દેવતા એનો ઘરે આવ્યા હતા રાત્રે, આમાં તો બહુ લાંબો ન સમજીએ. અમને તો એક વાત બહુ સારી ગમી છે, રાજને હૃદયમાં રાખો અને સદાચારથી જીવન જીવો. એટલે એમ કે આપણી સાથે વાત કરતા એમ લાગે ભાઈ અમે ક્યાંય ઊંડા તમારે જેમ ઉતરતા નથી. આટલું હવે ઓછું ટૂંકું પકડ્યું છે. રાજને હૃદયમાં રાખો, રાજ એટલે સુપુત્રા છે, અને સદાચારથી જીવન જીવો, પ્રમાણિકતાથી વેપાર કરો, કોઈ ક્લેશ કરો નહીં કોઈની સાથે, સદાચારથી બધાની સાથે વર્તન કરો. ખાતું થાય તો ખરું, તો કે બહુ ઊંડે નવું કરવું હોય એને પણ પોતાના આ ભાવના સુખર છે. પણ આ ભાવના સુખ, આ ભાવ એટલે કેટલો, કે જન્મે ને મૂળે વચ્ચે નો ગાવા તેનો અર્થ કર્યો છે. આ ભાવના સુખ ને અર્થે પણ જન્મા તથા ભૂવા, ભૂવા એટલે મૃત્યુ, ભૂવાની વચ્ચેનો ભાગ કોઈ રીતે ગાળવા માટે, કોઈ રીતે એટલે સુખેથી ગાળવા માટે પણ એ અભ્યાસની ખચિત જરૂર છે. આ તત્વજ્ઞાન સત્સંગે કરીને અભ્યાસ કરવા યોગ્ય છે, એને પણ સત્સંગની જરૂર છે. તો કાંઈ બીજું જીવન શાંતિથી વ્યતીત થશે, નહીતર જીવનમાં અશાંતિનો પાર રહેશે, ક્યારે ખબર નહીં પડે. તો આ અભ્યાસની ખચિત એટલે અવશ્ય જરૂર છે. એ કથન અનુભવ ગમ્ય છે, આ વાત અમારા અનુભવથી દરેક છે. ઘણાને તે અનુભવમાં આવ્યું છે, અમને અનુભવમાં આવી છે, તમને ઘણાને પણ આ વાત અનુભવમાં આવેલી છે. ઘણા આર્ય પુરુષ સત્પુરુષો તે માટે વિચાર કરી ગયા છે, તેઓએ તે ઉપર અધિકાધિક મનન કર્યું છે, આ વાત ઉપર ઘણા વિચાર કર્યો છે અને એના ઉપર ઘણું મનન કર્યું છે. એટલે સત્સંગને ઉપાસવાની વાત શાસ્ત્રોમાં અને અનેક માસ્ટર પુરુષોએ ઠામ ઠામ કરેલી છે. આત્માને શોધી તેના અપાર માર્ગમાંથી થયેલી પ્રાપ્તિના ઘણાને ભાગ્યશાળી થવાને માટે અનેક ગ્રંથ, અનેક ક્રમ બાંધ્યા છે. તે મહાત્મા જયવાન હો અને તેને ત્રિકાળ નમસ્કાર હો. ઉપકારી થાય છે ને ક્રમે, ક્રમ માંધનારા મહાત્મા ઉપકારી થાય છે. કેટલું બહુમાન આવ્યું છે ક્રમ ઉપર, ક્રમ ક્રમ માટેનો જ આખો પત્ર છે. ઘણું વાંચ્યા સંખ્યા પછી ક્રમ ઉપર ધ્યાન નથી ગયું. આપણે ત્યાં પણ ઘણા અભ્યાસી જીવોને ક્રમ ઉપર ધ્યાન નથી, કે આનો ક્રમ શું, પણ આટલું બધું વાંચી નાખ્યું, આપણે નાખ્યું, પૂજા ભક્તિ યાત્રાઓ દયા દાન બધું ઘણું ઘણું કરી નાખ્યું, પણ ક્રમનું શું કે એ વિચાર જ નથી. એનું ધ્યાન થઈ ગયું છે. ત્યાં આગળ હરે કોટી અપરાજ શિયાવર રામચંદ્ર કી જય. જવાહરલાલ નહેરુ ગુજરી ગયા હતા અને કાર્યકારી તરીકે વડાપ્રધાન તરીકે ભૂમિકા કીધું કે ત્યારે એની ભૂમિકા નિયુક્ત નહોતા કર્યા. રાષ્ટ્રપતિ ના હાથમાં થોડા દિવસ આવે ને પછી કોઈ મૂકે, પછી લાલબહાદુર શાસ્ત્રી વડાપ્રધાન થયા. એ પહેલા એ મુંબઈમાં કઈ મિટિંગ ચાલતી હતી ને ત્યાં મુંબઈમાં ઉપસ્થિત હતા, એને આમંત્રણ આપ્યું હતું. રાજભારી માણસો ગાંધી સ્વામીભાઈ નહીં જાવ
તમે અભિનંદન
એમના હાથે સમર્પણ કરવાનું હતું. ગુરુજી 75મી જયંતિ, જન્મ જયંતિ હતી એ વખતની વાત, હીરક મહોત્સવ જયંતિ. ઘણા એ રોકા, પણ એ રોકાણા ને છેલ્લી ઘડીએ તુલસી સંગત સાધુ એક ઘડી આધી ઘડી, એક ઘડી સત્સંગ મળે, અરે અડધી ઘડી મળે, અડધી નો પણ અડધી પુની આધ, અડધીમાં પણ અડધી ઘડી સત્સંગ મળતો
હોય
તો સત્સંગ ઉપાસ છે. એટલો મહિમા તો અન્ય પતિ પાસે છે. ઠીક છે, અડધી ઘડી ની અડધી ઘડી એટલે પા ઘડી પણ સત્સંગ કરે તો કરોડો અપરાધ નું હરણ થઈ જાય, નાશ થઈ જાય એવો સત્સંગ નો પ્રભાવ છે એમ કેવું છે. અને એ તો ગમે ત્યારે તીર તો એક વખત વાગે છે ને, એક વખત તીર વાગ્યું ગમે ત્યારે કરોડો અપરાધ નાશ કરવા માટે એક ઘડી આધી ઘડી આધી મેં કુટી આજ તુલસી સંગત સાધુ કી હરે કુટી અપરાધ
મોટી અપરાધ
કરોડો અપરાધ હવે પ્રસિદ્ધ છે વૈષ્ણવમાં પ્રસિદ્ધ છે. અનુભવ થયો એને ખબર પડે સત્સંગ મળ્યો જીવન બદલાઈ ગયું આખું. ભૂતકાળમાં તો કરોડો અપરાધ કરીને અહીં સુધી આવ્યા છે, આખું જીવન બદલાઈ ગયું તું એ બધા અપરાધો નો નાશ થયો કે નહીં? લાઈન ફરી ગઈ, ગાડી ગાડી નો બાટો બદલાઈ જાય થાય જ ને, એ સત્સંગ નો મહત્વ. અને સત્સંગ નતો મળ્યો ત્યાં સુધી કઈ શું નતું, એટલે એનું મહત્વ આવ્યા વિના થાય તો સત્સંગ થયો. હા થાય તો સત્સંગ થયો, સત્સંગ થાય ને આમ થાય એમ કેવું છે, નહીતર સત્સંગ થયો નથી બીજું કઈક થયું છે. પછી સંબંધન થાય ને સીધી વાત છે, પછી નિર્દોષ થવા નીકળે પરિપૂર્ણ શુદ્ધ થવા નીકળે છે. કેવો કેવો તમારા માટે બા પડે છે પરિપૂર્ણ શુદ્ધ થવા માટે શરૂઆત કરવાનું
તમે રક્ષે
પછી તો ગાડી નો પાટો બદલાય ને એટલે બધા સ્ટેશન બીજા આવે પછી
શુદ્ધ
અંતકરણ થી શુદ્ધ દાનત થી શુદ્ધ નિયત થી કરેલો સત્સંગ કદી નિષ્ફળ થતો એ તો અનુભવ ની વાત છે. બધાને અનુભવ બધાનો અનુભવ એક જ બોલે છે, કોઈનો અનુભવ બીજું બોલતો
નથી.
શું કે છે, આત્માને શોધી એટલે ખોજ કરીને, શોધવો એટલે ખોજ કરવી, તેના અપાર માર્ગમાંથી દૂર ઊંડા માર્ગમાંથી જે થયેલી પ્રાપ્તિ, જે સત્યની પ્રાપ્તિ છે, પરમાર્થની પ્રાપ્તિ છે, અને ઘણાને ભાગ્યશાળી થાય એવામાં એટલા માટે સત્પુરુષોએ અનેક ક્રમ બાંધ્યા છે. એટલે ક્રમનો એક પછી એક પછી એક અનેક પ્રકારનો ક્રમનો વિસ્તાર કરેલો છે. તે મહાત્મા ગરીબાનો અને તેને ત્રિકાળ સંસ્કાર ભક્તિ કરી છે. એ સત્પુરુષોએ માર્ગનો ક્રમ